તારીખ 16/9/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 831 832 અને 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 404
શ્રીમદ રાજચંદ્ર વિશ્વનાથ પત્રાંક 832 620 832 છેલ્લો એ વિશે ચાલ્યો દુષમ કાળનું પ્રબળ રાજી વર્તે છે એટલે કે કાળ ધર્મ પામવા માટે કાળ એટલે દ્રવ્યક્ષીર કાળ ભાવ સંયોગો વાતાવરણ અનુકૂળ નહીં હોવા છતાં અત્યંત પ્રતિકૂળ હોવા છતાં કેમ કે જ્ઞાનીઓનો સંગ થવો મુશ્કેલ છે મુનિઓ સર્વજ્ઞ છે નહીં અને જીવોના પરિણામો અનેક પ્રકારે ચિત્ર વિચિત્રપણે છે પોતે પણ હીનવીર્ય છે અસત્સંગ ઘણો છે કુસંગ પણ ઘણો છે એમ અનેક પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ ધાર્મિક પરિણામમાં બાધા પહોંચે એવા સંયોગો હોવા છતાં પણ જે કોઈ જીવ અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી શરત છે સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરીને પછી પુરુષાર્થ કરે તો પુરુષાર્થની દિશા એને સમ્યક થવા યોગ્ય છે પુરુષાર્થ તો છે બધા જીવ પાસે પણ એ પુરુષાર્થની દિશા વિપરીત હોય તો ફળ પણ વિપરીત આવે અત્યારે દશા સમ્યક નથી કે દશા સમ્યક ન હોય કાંઈ વાંધો નહીં જેની દશા સમ્યક છે તેની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કર તારી પાસે સમ્યક પણ ન હોય તો જેની પાસે સમ્યકતા છે તેની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરીને પુરુષાર્થ કર અને તે પણ અગુપ્ત વીર્યથી એટલે કે પોતાના પુરુષાર્થને અને શક્તિને ગોતવા વિના સમ્ય જ્ઞાન દર્શન ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે મોક્ષ માર્ગને ઉપાસવા ઈચ્છે છે મોક્ષનું કારણ ઉપાસવા ઈચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય હોય છે તેને અત્યારે પણ આત્માની પરમ શાંતિનો ઉપાય પ્રાપ્ત થઈ શકવા યોગ્ય છે ન થાય ઉપાય એવું કાંઈ અત્યારે નથી ભલે બાહ્ય સંયોગો અનુકૂળ નથી તો પણ મુખ્યપણે આ કાર્ય તો અંતરંગ પરિણામોનું છે તેથી તે થઈ શકવા યોગ્ય છે પરાધીન નથી કાંઈ લલ્લુજી ઉપરનો પોસ્ટકાર્ડ છે ત્યાર પછીનો પત્ર છે મુખ્યપણે એમાં પ્રેરણા આપી છે માર્ગદર્શન આપ્યું છે દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમજ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાવ વચન કેવું છે જેવું બહુ સારો અંતરધ્વનિ બહુ સારો છે જેને અંડર ટોન કહેવાય એ બહુ સારો છે કે દેહથી ભિન્ન એટલે આ ખોખું છે અત્યારે જ આ દેહ છે એ ખોખું છે એમાં અંદર કોઈ સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ બિરાજમાન છે પોતાને પ્રકાશન કરનારી બીજાને પણ પ્રકાશન કરનારી એવી માત્ર પ્રકાશન કરે છે બીજા પદાર્થો સારા નરસા છે એમ નથી એને એ પરમ જ્યોતિને એવું કાંઈ નથી માત્ર હૈયાતીને પ્રકાશ કરનારી પરમ જ્યોતિ સ્વરૂપ એવી આ આત્મા પરિણતિ આત્મદશા આત્મ અને આત્મા તેમાં નિમગ્ન થાઓ, એવા પરમ જ્યોતિ એવા આત્મામાં નિમગ્ન થાઓ, એમાં લીન થાઓ. એ સિવાય બીજે ક્યાંય લીન થવા યોગ્ય નથી, ઉપયોગ દેવા યોગ્ય નથી, ઉપયોગ લઈ જવા યોગ્ય નથી, લક્ષ્ય કરવા યોગ્ય નથી. પરમ જ્યોતિ સ્વપર પ્રકાશક પ્રત્યક્ષ છે ને, સ્વને પ્રકાશે છે, એ પરોક્ષપણે કેમ સ્વને પ્રકાશે? બેથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ ગમે તે અવસ્થામાં એવો છે, કોઈ પણ અવસ્થામાં આત્મા એવો છે. એવો આત્મા, એવો આ પ્રત્યક્ષ આત્મા, એવો આ વિદ્યમાન આત્મા, એવો મજૂદ હયાતિ ધરાવનારો આત્મા, તેમાં નિમગ્ન થાઓ, એમાં લીન થાઓ. એ આર્યજનો અંતર્મુખ થઈ, સ્થિર થઈ, એટલે જેને આત્મકલ્યાણ કરવું છે એ આર્યજનો છે. શું એ આર્યજનો અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદને અનુભવશો. એ કોઈ વચનાતીત મનાતીત એવા કોઈ અવર્ણનીય આનંદનો અનુભવ કરી શકશો. કલ્પના નથી, વાસ્તવિકતા છે. એ આર્યજનો પ્રેરણા આપે છે. એ તો વાતે વાતે એવી વાત છે. એ આર્યજનો અંતર્મુખ થઈને સ્વરૂપમાં સ્થિર થઈને આત્મામાં જ રહો, એ આત્મામાં રહેતા, એ આત્માના અનુભવમાં રહેતા અનંત અપાર આનંદનો અનુભવ થશે. કોઈ એવો અવર્ણનીય આનંદનો અનુભવ થશે કે પછી કાંઈ અતૃપ્તપણો રહેશે નહીં, આત્માની તૃપ્તિ ઉત્પન્ન થશે. અને જ્યાં સુધી એવા આનંદની પ્રાપ્તિ ન થાય, આત્માના આનંદની પ્રાપ્તિ ન થાય, અમૃતમય એવો આનંદ છે. કેવો છે? જેનો આસ્વાદ અમૃત સમાન છે, એવા આનંદનો અનુભવ થયા વિના જીવને કોઈ પણ રીતે ઈચ્છાની આકુલતા શાંત થઈ શકે એવું નથી. કોઈ પ્રકારે પણ એને દુઃખમાંથી શાંતિ ઉત્પન્ન થાય એવું બની શકે એવું આ એક જ ઉપાય છે. ઈચ્છાની અગ્નિને ઠારવા માટે આત્માનો આનંદ આ એક જ શાંત જળ છે, બીજું કોઈ જગતની અંદર શાંત જળ નથી. બહુ સારા પત્રો આવે છે, 832-833 બહુ સારા પત્રો છે. એમણે પોતાની સ્વરૂપ ભાવનાને પ્રગટ કરી છે. ભલે વચનો આદેશાત્મક છે, પ્રેરણાત્મક છે, તો પણ પોતાની આત્મભાવનાને વ્યક્ત કરી છે. કેમ કે પહેલા એમ કહ્યું આ આત્મા એટલે પોતાનો આત્મા, સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, આ આત્મા એટલે પોતાનો આત્મા. આવો આત્મા છે એમાં હું નિમગ્ન થાઉં છું, મારી ભાવના પણ નિમગ્નપણે રહેવાની છે, તમે પણ નિમગ્ન. સર્વ જગતના જીવો કાંઈ ને કાંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જગતના સર્વ જીવો, હા તો દેખીતી વાત છે, સમજી શકાય એવી વાત છે કે આખા જગતના જીવો એ કીડી પણ પ્રવૃત્તિ કરે છે દરની બહાર નીકળવા માટે. દરની બહાર નીકળે છે કે નહીં? તો પણ એ કણ ગોતે છે સુખ લેવા માટે, અને હાથી મણ ગોતે છે તો પણ સુખ લેવા માટે. સર્વ જગતના જીવો કાંઈ ને કાંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એને પરાધીનપણે સુખ પ્રાપ્ત કરવું છે. કોઈ ચીજ મળે તો સુખ થાય એ કલ્પનામાં પ્રવૃત્તિ કરે છે. પછી મોટો ચક્રવર્તી રાજા હોય તો તે પણ વધતા વૈભવમાં, વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રવર્તમાન, પ્રયત્નવાન છે. ચક્રવર્તી પણ એમ કે છે, 6 ખંડ જીતી લ્યો. એવું ચક્રરત્ન ઉત્પન્ન થાય એટલે એને 6 ખંડ જીતવાનો વિકલ્પ આવે છે. એ પણ પોતાના વૈભવને વધારવો, પરિગ્રહને વધારવો, એના સંકલ્પમાં પ્રયત્નવાન છે. અથવા એ પરિગ્રહ સંજ્ઞા અનાદિથી છે. કોઈ પણ જીવને કેટલો પણ પરિગ્રહ હોય તો હજી આમ હોય તો ઠીક, હજી આમ હોય તો ઠીક, હજી આમ હોય તો ઠીક, એ કાંઈ ને કાંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં છે અને મેળવવામાં જ સુખ માને છે. ઈચ્છા થાય છે, ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આકુલતા વધે છે. ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થતાં કલ્પના થાય છે કે મારે જોઈતું તું એ મને મળ્યું, મારે જેમાંથી સુખ લેવું તું એ મળ્યું, અને તે એને એ વખતે આકુલતા થોડી મંદ થાય છે. કેટલી? થોડીક મંદ થાય છે. એની પાછળ તો આખી જિંદગીના ઢોળા ઢોળે છે. આકુલતાને થોડી મંદ કરવા માટે જે સાધનો જોઈએ, જે વસ્તુ જોઈએ, એની પાછળ આખી જિંદગીનો મોટો ભાગ ખર્ચી નાખે છે. કાંઈ ને કાંઈ મેળવીને એ મેળવવામાં સુખ માને છે, પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. શૈલી કેવી કરી છે! જગત આખું આમ ચાલે છે ત્યારે એમ કે છે, આખું જગત આ રીતે ચાલે છે ત્યારે જ્ઞાનીઓએ કોઈ વિપરીત જ નિર્ણય કર્યો છે કે પર પદાર્થને કોઈ પણ થોડા પણ પર પદાર્થનો ગ્રહણ કરવાનો વિકલ્પ એ જ આકુલતા, એટલે દુઃખનો નાશ છે. એ ગ્રહણ કરવાથી સુખ થશે એવી માન્યતા, એવી ઈચ્છા, એવી સમજણ, એ બધો દુઃખનો નાશ કરવાનો કારણ છે. દુઃખનો નાશ કરવાના સાધનો છે, એ જ પરિણામો છે એના. એવું જ્ઞાનીએ તો એથી વિપરીત નિર્ણય કર્યો છે. આગળ પણ બહુ શરૂઆતમાં 20મા વર્ષમાં એ વાત કહી ગયા છે પોતે કે અતિ બુદ્ધિશાળીને તો જગત પણ માન્ય રાખે છે કે ભાઈ આ કોઈ અસાધારણ બુદ્ધિશાળી જીવ છે. એની બુદ્ધિ માટે કોઈને પણ ઉભા રહી જવું પડે એવા અતિ બુદ્ધિશાળી જ્ઞાનીઓએ શું કર્યું, શું સરવાળો માર્યો કે જે જગત એની પ્રશંસા કરે, જે જગત એને બહુમાન આપે, એ જગતનો એને ત્યાગ કર્યો. એકાંત શાંત જંગલમાં જઈને સ્વરૂપની આરાધના કરી, જગતથી છૂટા પડીને કેવો નિર્ણય લીધો! સામાન્ય રીતે કોઈ પણ જીવને પ્રશંસા થાય ત્યારે એને ગમે છે અને એ પ્રશંસકોની વચ્ચે રહેવાનું એને મન થાય છે. ત્યારે પછી કે અતિ મેઘાવી પુરુષો હતા, મેઘાવી શબ્દ વાપર્યો છે. મેઘા એટલે બુદ્ધિ, જેની સમ્યક બુદ્ધિ છે, સુબુદ્ધિ છે, એને મેઘા કહેવામાં આવે છે. મેઘા જેવી, મેઘા જેને પ્રાપ્ત છે એને મેઘાવી પુરુષ કહેવામાં આવે છે. સાહિત્યની પરિભાષા છે. ચાલુ ભાષામાં ઓછા વપરાય છે એ શબ્દ. ચાલુ ભાષામાં બુદ્ધિમાન, બુદ્ધિશાળી એમ વપરાય છે. વિચિક્ષણ ત્યાં એવો શબ્દ વાપર્યો. તે અતિ મેઘાવી પુરુષોએ એ જગતનો ત્યાગ કર્યો. એને એ જગતની વચ્ચે રહેવા, એને એની મેઘા, એની બુદ્ધિનો એ સરવાળો છે એમ કે છે. શું? જેને આખું જગત માન્ય કરે છે કે નહીં, તમારા જેવું કોઈ નહીં, તમે અતિ બુદ્ધિશાળી, શ્રેષ્ઠ બુદ્ધિશાળી, તો એને એની બુદ્ધિમાં શું નક્કી કર્યું કે આ જગતથી છૂટા પડી અને સ્વરૂપના આરાધનમાં નિમગ્ન થાવ. આ એમ બુદ્ધિનો એ સરવાળો છે. હા, એ મેઘાવી પુરુષો છે એમ કેવું છે. એટલે શૈલી બહુ કરી છે, એમણે લખવાની શૈલી બહુ કરી છે. કલમમાં શક્તિ ઘણી છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ અને આત્મ તત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? જો જેને હજી આ જોઈએ ને તે જોઈએ, આ જોઈએ ને તે જોઈએ, આ અનુકૂળતા, એક અનુકૂળતામાં પાંચ ઇન્દ્રિયોના વિષયો આવી જાય છે. આટલી અનુકૂળતા જોઈએ, જે આટલી અનુકૂળતા જોઈએ, અનુકૂળતા આવે હોવી જોઈએ, અનુકૂળતા આમ જોઈએ, એમ જેની ઇન્દ્રિયોમાં આર્ત ધ્યાન વર્તે છે, શું અપેક્ષા વર્તે છે, આરતી વર્તે છે, શું તેને શાંત શીતળ એવું જે આત્મસુખ છે અને એવું જે આત્મ સ્વરૂપ છે, આત્મ તત્વ છે, એનો વિશ્વાસ, એની પ્રતીતિ ક્યાંથી આવશે કે આત્મામાં સુખ છે? કેમ કે એની તો સુખ બુદ્ધિ તો બહાર પડી છે, અનુકૂળતામાં સુખ બુદ્ધિ પડી છે, એને આત્મ તત્વની પ્રતીતિ આવી શકે નહીં કે હોય શકે નહીં, એમ છે. એ ક્યાંથી ક્યાં લઈ જાય છે વાત? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, જો ધર્મને ચંદ્રની ઉપમા આપે છે, શું? પરમ ધર્મરૂપી ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ છે, પરિગ્રહ છે એને રાહુ કયો છે, શું? પરિગ્રહની ઈચ્છા. પરિગ્રહ તો પર પદાર્થને અચેતન છે, પણ પોતાની જે પરિગ્રહ પ્રત્યેની ઈચ્છા છે એ શીતળ ચંદ્રને ઘાત કરનાર રાહુ છે, શું? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને ઈચ્છું છું. હું તો તેથી વિરામ પામવાની ઈચ્છા ધરાવું છું. મારી તો એ ભાવના છે કે હવે મારે કઈ જોઈએ. 31મું વર્ષ છે ને, છૂટા થઈ ગયા છે, વ્યવસાયથી છૂટા થઈ ગયા છે. અમારે પરિગ્રહને શું કરવો છે કે અમારે કશું પ્રયોજન નથી. જંગલમાં ચાલ્યા જતા હતા, આહાર પણ લેવો હોય તો લે, ન લેવો હોય તો ન લે. એક એક વખત લેતા, એક રોટલી દોઢ રોટલી જેવું, ક્યારેક ન પણ લે. તે ઉત્તર સંડાના જંગલમાં, ઈડરમાં ચાલ્યા જતા હતા. કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. જ્યાં આત્મશુદ્ધિ ઉત્કૃષ્ટ હોય ત્યાં સિદ્ધિ પણ સર્વોત્કૃષ્ટ છે. પછી કોઈ સિદ્ધિ બાકી રહેતી નથી. રિદ્ધિ સિદ્ધિમાંથી કોઈ સિદ્ધિ બાકી નથી રહેતી, એમ કે છે. જ્યાં સર્વોત્કૃષ્ટ શુદ્ધિ છે ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે, અને જેટલી માત્રામાં જ્યાં શુદ્ધિ છે એટલી માત્રામાં ત્યાં સિદ્ધિ છે, એમ લેવું. ખરેખર તો સુખની સિદ્ધિ છે, શાંતિની સિદ્ધિ છે, પૂતગળની સિદ્ધિ સિદ્ધિ એ કોઈ રિદ્ધિ સિદ્ધિ ખરેખર જ્ઞાનીઓની નજરમાં તો નથી. એને તો એ વિષ્ટાતુલ્ય ગણે છે. જીવે આવશે કાતો જે કે એક શુદ્ધોપયોગમાં સર્વ નિયમ, સર્વ સંયમ, ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ જપ, ઉત્કૃષ્ટ યાત્રા આદિ બધું એમાં સમાય જાય છે. શું? એક શુદ્ધોપયોગમાં બધું સમાય જાય છે. ઉત્કૃષ્ટ સંયમ શું એમાં સમાય જાય છે. આપણે આમ ચાલી ગયા ને 10 ધર્મ, ઉત્તમ ક્ષમા, ઉત્તમ ઉત્તમ માર્ગમ, માર્ગમ, એ બધા ઉત્તમ અથવા ઉત્કૃષ્ટ લ્યો, ઉત્તમ અથવા ઉત્કૃષ્ટ લ્યો, તો એ બધા એક શુદ્ધોપયોગમાં સમાય છે. શુદ્ધોપયોગની બહાર કાંઈ રહેતો નથી. કેમ કે ત્યાં શુદ્ધિ છે, સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હે આર્યજનો, આ પરમ વાક્યનો આત્મા પણ તમે અનુભવ કરો. શું કહે છે? આ પરમ વાક્યનો આત્મા પણ તમે અનુભવ કરો. મારો આત્મા એવો છે, સર્વોત્કૃષ્ટ શુદ્ધ એવો આત્મા છે, અને એ જ મારું સર્વસ્વ છે. સિદ્ધિ એટલે એ જ મારું સર્વસ્વ છે, એમ આત્મા પણ તમે અનુભવ કરો. હું કાલે એમની ચર્ચામાં એ બતાવી દઉં કે સમ્યક દર્શન છે, સમ્યક દર્શન પર્યાય નથી, પણ સમ્યક દર્શન છે તે આત્મા છે. શું? સમ્યક જ્ઞાન એ પર્યાય નથી, શુદ્ધોપયોગ એ પર્યાય નથી, પણ એ આત્મા છે એમ કહ્યું. ત્યાં કેમ કે અનુભવમાં દ્રવ્ય પર્યાયના ભેદ જોવામાં આવતા નથી. આ પર્યાય ને આ દ્રવ્ય, આ હે ને આ ઉપાધિ, આ મુખ્ય ને આ ગૌણ કાંઈ રહેતો નથી. બધું નિર્દ્વંદ અને અદ્વૈત થઈ જાય છે. એકાકાર અનુભવમાં કાંઈ છે ત્યાં છે એમ વિચારવું હોય તો શુદ્ધ દ્રવ્ય ને શુદ્ધ પર્યાય સિવાય બીજું કાંઈ નથી. કઈ રીતે દશા પ્રાપ્ત થાય એ વિધિનો વિષય જુદો છે. પ્રાપ્ત થયેલી દશા શું છે એ વિષય, એનો અનુભવ જુદો છે. આર્યજનો, આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. વાક્ય એટલે એનો વાચ્યાર્થ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ છે, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. એ ભાવનો તમે આત્માપણે આત્મામય થઈને અનુભવ કરો. એ પત્ર બહુ સારો આવ્યો છે, 832 છે. ઘણા ભાવ આત્મભાવ વ્યક્ત કર્યા છે, આત્મભાવના વ્યક્ત કરી છે. ૩૩માં તો એક લીટી બે લીટીમાં કેટલું માર્ગદર્શન આપ્યું છે. એક શુદ્ધ ઉપયોગમાં કુંકુંડાચાર્ય દેવીએ કહ્યું પંદરમી ગાથામાં, ત્યાં શુદ્ધ ઉપયોગ થયો જીન શાસણમ સવમ. એ જીન શાસન છે, એ ભાવ જીન શાસન છે, એના વિના જીન શાસન નામ માત્ર છે. જ્યાં શુદ્ધ ઉપયોગ છે, ભાવશ્રુત છે, ત્યાં દ્રવ શ્રુત આદિ પછી બાહ્ય સાધનોને જીન શાસન કહેવામાં આવે છે. મંદિર છે, શાસ્ત્રો છે, પછી જે એને પ્રાપ્તિ કરનારના ઈચ્છનારો જનસમૂહ છે, એ બધું જીન શાસન ક્યારે કહેવામાં આવે છે? ભાવજીન શાસન હોય ત્યારે. ૩૮ થયો, 833 આ પત્ર પણ બહુ સારો છે. સર્વદ્રવથી ભેદ જ્ઞાનથી શરૂઆત કરે છે. ભેદ જ્ઞાન સ્વરૂપ મહિમા બે વિશે વધારે આવ્યા છે આ પત્રની અંદર. સર્વદ્રવથી, સર્વક્ષેત્રથી, સર્વકાળથી અને સર્વભાવથી, જે સર્વ પ્રકારે અપ્રતિબંધથી નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. પહેલા જેમણે માંગલિક કર્યું છે પત્રના ઉદ્ઘાટનમાં, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, કેમ કરતા સ્થિર થયા? કે પ્રથમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ હતો, કે કોઈ પણ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોવા છતાં જેને એનો પ્રતિબંધ રહ્યો નથી, જેના પરિણામ કોઈ પણ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બહારમાં ખેંચાતા નથી, પ્રતિબદ્ધપણાને પામતા નથી, રોકાતા નથી, અટકાતા નથી, અને પોતાની સ્વયંની શક્તિથી જે અંતર્મુખ થાય છે, ગમે તેવી પીડા હો, વેદના હો, સાતમી નારકીની વેદના હો, તો પણ અંતર્મુખ થાય છે કે નહીં? સમય દ્રષ્ટિ ત્યાં સુગાની જે લીધું છે, રૂમાડે રૂમાડે ધગધગતા સુયા કોઈ ફરજો, તો પણ તૈયારી છે. આ બધા એક્સ્ટ્રીમ પોઈન્ટ સુધીનો અભિપ્રાય છે. શું ચારિત્રની અપેક્ષા એ ભલે અસ્થિરતા આવે, પણ અભિપ્રાય શ્રદ્ધા એટલે શ્રદ્ધાને જ્ઞાન, અભિપ્રાય જ્ઞાનનો પર્યાય છે. એમાં તો એમ જ છે કે મને કોઈ સ્પર્શી શકતો નથી, અવ્યાબાધ એવા મારા સ્વરૂપમાં કોઈ બાધા પહોંચાડી શકે એવી કોઈની પહોંચ નથી. એ રીતે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. પોતાના સ્વરૂપમાં સ્થિત થયા, ખાસ કરીને એમની મુનિદશાની ભાવના વિશેષ હતી. મુનિઓ છે એને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ હતો નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વિચરનું ઉદયાધીન વિતલોભ જો. વિતલોભ એટલે અપેક્ષા વગર. આમ હોય તો ઠીક, એ વાત મને રહી નથી. હા, પોતાને જ લખ્યા છે એમ જ લાગે. લાગે તો એમ પોતાના સ્વરૂપમાં સ્થિત થયા. એવું શું છે સ્વરૂપમાં? કે સ્વરૂપમાં એવું જ કોઈ સ્વરૂપ છે કે જગત ઉલ્લંઘી જાય જિનેશ્વર ગાવું હું રંગશો. આખા જગતનું ઉલ્લંઘન કરી જાય એવું સ્વરૂપ છે અંદર. આત્મ સ્વરૂપ એવું છે કે આખા જગતનું ઉલ્લંઘન કરી જાય. આખું જગત આખા જગતને ઉલાળી મૂકે છે એવી વાત છે. ને છે પણ એવું જ કલ્પના નથી. એ નહીં એ કલ્પના, એ નહીં વિભંગ. કૈંદર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. એવી વસ્તુ જોઈ છે એમણે. આ કાળમાં જોનારા છે એમ કે છે. શું દેવા પુરુષોને પરમ પુરુષોને નમસ્કાર. જેને કાંઈ પ્રિય નથી અને જેને કાંઈ અપ્રિય નથી. વિતરાગ કોને કહે? શું જેને કાંઈ પ્રિય નથી, જેને કાંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, લેવા કે દેવા કોઈની સાથે. જેને કાંઈ માન નથી, જેને કાંઈ અપમાન નથી. એ બધી કલ્પનાઓ છે. માન અપમાન જેવું જગતમાં છે જ નહીં. કેમ કે મને કોઈ જોતો જોઈ શકતા નથી, મને ઓળખી શકતા નથી. એનું મને માન આપે તો ક્યાંથી આપે, ને મને અપમાને મારું ક્યાંથી કરે એમ કે. જેને માન નથી, જેને અપમાન નથી, અથવા માન આપવાથી જે મપાતો નથી, અપમાન આપવાથી જેને કાંઈ લાગુ પડતું નથી, અપમાન કાંઈ એને લાગુ પડતું નથી, જેને હર્ષ નથી, જેને શોક નથી, જેને જન્મ મરણ આદિ દ્વંદનો પણ અભાવ થઈ ગયો છે. મારો જન્મ નથી, મારો મૃત્યુ નથી, અજરા અમર શાશ્વત પદાર્થ હું છું. એ સર્વ પ્રકારના પરિણામનો દ્વંદનો એટલે બે જાત. દ્વંદ એટલે જોડકા. એવા જોડકા, સાપેક્ષ જોડકા, જે હંમેશા એક હોય તો બીજું હોય જ. માન અપમાન અપ્રિય થાય એને માન પ્રિય લાગ્યા વગર રે નહીં. માન પ્રિય લાગે એને અપમાનમાં અણગમો થયા વગર રે નહીં. એ સાથે રહે છે એટલે એને દ્વંદ્વ કહે છે. એની સિક્કાની બીજી બાજુ છે. રાગ હોય ત્યાં દ્વેષ હોય, દ્વેષ હોય ત્યાં રાગ હોય, હોય ને હોય જ. આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની વિશેષ સ્થિતિ પામ્યા છે. શું થયું છે? કે પોતાના શુદ્ધ ચૈતન્ય વિતરાગ સ્વરૂપને વિશે વિતરાગ ભાવે ઠરી ગયા છે, જામી ગયા છે, લીન થઈ ગયા છે, પામ્યા છે, પામે છે અને પામશે. ત્રણે કાળના લઈ લીધા જુઓ. એવા દ્વંદ્વનો અભાવ થઈને જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, સ્થિતિ અત્યારે પામી રહ્યા છે, જે કોઈ પણ ક્ષેત્રમાં હો, ભલે મહાવિદ્યમાં હો, અહીંયા હો, ગમે ત્યાં, અને ભવિષ્યમાં જે કોઈ જીવો પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સવાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. એવા દ્રવક્ષેત્ર કાળ ભાવમાં નહીં ખેંચાતા, પોતાના સ્વરૂપમાં લીન લીન થઈ જનારા ત્રણેય કાળના મહાપુરુષો મહાત્માઓનું ઉત્કૃષ્ટ પરાક્રમ છે. એ એમના પુરુષાર્થનો પરાક્રમ છે. એ અમને તો આનંદ પણ ઉપજાવે છે અને આશ્ચર્ય પણ ઉપજાવે છે. ધન છે તમને તો ગમે તે પરિસ્થિતિમાં તમે સ્વરૂપમાં ડૂબકી મારી. હે એમ છે એ પુરુષાર્થવંત ધર્માત્માઓના ગુણગ્રામ કર્યા છે. અહીંયા શું કહ્યું છે? ધર્માત્માઓના ગુણગ્રામ કર્યા છે, એમની સ્તુતિ કરી છે, એમની ભક્તિ કરી છે. આનું નામ ભક્તિ છે. જો શું આવશે આજે ચર્ચામાં છે. કે પદાર્થને સ્વરૂપને ઓળખીને એનો રસ ઉત્પન્ન થવો, શું આત્માને ઓળખીને એનો રસ, આત્મરસ આવવો, તે ભક્તિ છે. શું ભક્તિનું સ્વરૂપ શું છે? આત્માનો રસ ઉત્પન્ન થવો તે આત્માની ભક્તિ છે.
પ્રતિષ્ઠા તો એક આપણી ઉભી પડેલી વિધિ છે, કોઈ એની ગંભીરતા ઓછી ન થાય, માટે રમકડી ન થઈ જાય ઘર માટે. પણ એ પ્રતિષ્ઠા ન થઈ હોય તો એ પૂજ્ય નથી, એને કોઈ પ્રતિમાની પ્રતિષ્ઠા ન થઈ હોય તો તે પૂજ્ય નથી, એવો એકાંત નથી. ચાંચા પાછા હું શું વાત કરું, ચાંચા શાશ્વત પ્રતિમા છે, એની કદી પ્રતિષ્ઠા થઈ નથી, એને કોઈ લાંછન નથી, એને કોઈ પ્રશસ્તિ નથી, એને કોઈ મા બાપ નથી, એનું કોઈ નામ નથી, ફલાણા ભગવાનની પ્રતિમા કાંઈ નથી. છતાં સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રો પૂજે છે, બીજા દ્રષ્ટિ તો નહીં, બીજા દ્રષ્ટિ તો કરે, પ્રતિષ્ઠિત પૂજ્યતાની પણ પૂજા કરે નહીં, સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રો પૂજે છે. જે અસંખ્ય તીર્થંકરોમાં સમોસરણ જેને રચના કરી હોય છે, અને પોતે કદાચ ઉદ્દેશ જીવવા માટે એવા એટલે અસંખ્ય પ્રત્યેક તીર્થંકર ની દેશના જીવી છે, જેને નથી કાંઈ એવા ત્રણ જ્ઞાન ના ધારી ઇન્દ્રો પણ પૂજા કરવા જાય છે. જુદું પ્રકરણ છે, બહુ વિશાળ દ્રષ્ટિનો વિષય છે, કૃતિ દ્રષ્ટિનો વિષય નથી, બહુ વિશાળ દ્રષ્ટિનો વિષય.
એ તો અકૃતિમાં શાશ્વત છે, અકૃતિમાં શાશ્વત છે, એટલે પણ એની પ્રતિષ્ઠા ના થાય, ચાલે ના
થાય, શાશ્વત ક્યાં જાય?
હા,
જો એની પ્રતિષ્ઠા કરે તો પછી એને સુધે તો એના લઈ ગઈ છે, એના જે ના રહી
એને એની જે એનો દલીલ છે એમ છે, ભવાની કર આકૃતિ છે અને સાચી.
નિક્ષેપ શું છે જૈન દર્શન પ્રમાણે? કે નયના વિષયને નિક્ષેપ કરીએ, એકદમ ઇન્દ્રિય કરી દઈએ, કે આ તો નયનો વિષય છે, તો નય જ્ઞાન ધારી કરી આપવામાં આવે, એને આપણે નિયમ માટે બનાવીએ. ગુરુદેવ નથી, પણ હવે કોઈ નય જ્ઞાન ધારી છે કે નહીં? જો વૈજ્ઞાનિક વૈજ્ઞાન ધારી હોય તો નય ના વિષય નિક્ષેપ છે, એ નિર્ણય આપણે માથે કરાવીએ. જ્ઞાનીઓ વિશે તો વિચાર ભેદ નથી, પણ વિજ્ઞાની નું એક મત છે, અને જ્ઞાની નું નય જ્ઞાન છે, નય જ્ઞાન નો વિષય વિક્ષેપ છે, કારણ કે જે નય જ્ઞાન ધારે હોય એને પાસેથી સુતા મળી રહી છે, પૂરી થઈ જાય.
જાણે
બહુ મોટો અપરાધ થઈ જાય, એક પરિણ પ્રતિમાનો નિષેધ થાય કોઈ પણ માને, અનંતા સર્વોત્તમનો, અનંતા સિદ્ધોનો, અનંતા મુનિઓનો, અનંતા શાસ્ત્રોનો બધાનો નિષેધ થયો. એક જગ્યાએ ગુરુદેવ અનંતાનો નિષેધ, એક જ્ઞાની નવરો વાત કરે, અનંતા દેવ ગુરુ શાસ્ત્રો નવરો વાત થઈ જાય, ત્રણ કાળ આટલો મોટો અપરાધ છે. નમસ્તા દિવસ ના નથી, બહુ મોટો અપરાધ છે, અને તીવ્ર દક્ષિણ નવરો આદેશ હોય તો છે. અવાજ તે ભક્તિ છે, ઢાળ તે ભક્તિ છે એમ નથી, પછી રસ આવે ત્યારે બારમાં એ બધા પ્રકાર થાય છે એમ છે. બાકી મૂળમાં તો એ રસ છે તે ભક્તિ છે, પછી વિકલ્પ ઉપર વાણી ઉપર પછી આરોપ આવે છે ભક્તિનો, પણ એ ખરેખર ભક્તિ નથી. એ તો ત્યાં તો એમ કહેશે કે બધો કચરો છે, કચરો રાગ છે એ કચરો છે, મેલ છે એમ કે છે. આ જે રસ આવે છે આત્મરસ છે એ ખરેખર અમૃત છે એમ કેવું છે. એવું ઉત્કૃષ્ટ પરાક્રમ એટલે એમનો પુરુષાર્થ જોઈને અમને આશ્ચર્ય થાય છે, એમનો પુરુષાર્થ જોઈને અમને આનંદની ઉત્પત્તિ થાય છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેને દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે. જો આ વેદ જ્ઞાન કરાવે છે, દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે એમ ખુલ્લું છૂટું છે ને, જેમ દેહથી વસ્ત્ર છૂટું છે એમ આત્માથી દેહ છૂટો છે. તેવો આત્મા પ્રત્યે જઈને દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, છે એવો અને દેખો છે પણ એમ જ દીઠો છે. માન જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે, બરાબર ફીટો ફીટ તરવાર હોય છે. જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેને આત્માનો સંબંધ દીઠો છે અને અબધ સ્પષ્ટ આત્મા જેને અનુભવ્યો છે. આ 14મી ગાથામાં છે. નહીં બંધાયેલો અને કર્મથી નહીં સ્પર્શાયેલો આત્મા જેને પ્રત્યક્ષ અનુભવ કર્યો છે તે મહત્પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. આ છેલ્લું લીધું ને, જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વનો અભાવ થઈ ગયો છે. એને દેહ સહિત પણ હો, જીવન એટલે દેહ સહિત પણ હો કે દેહ રહિત પણ હો, એથી એને કઈ ફરક પડતો નથી. અહીંથી ટ્રાફિક જાય છે, આપણે અહીંયા બેઠા છે ને, રસ્તા પર કોઈ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, કોઈ આમથી આવે ને આમ જાય, આમથી આવે ને આમ જાય, આપણને શું ફરક પડે છે? અહીંયા મંદિરમાં બેઠેલા ને એથી શું ફરક પડે છે કે કોણ આવ્યું ને કોણ ગયું કે ખબર નથી. એમ જ્ઞાનીઓને દેહ આવ્યો અને દેહ ગયો એ ટ્રાફિક છે એનો, એને કઈ અહીંથી ફરક પડતો નથી. પરમાણુ આવ્યા, પરમાણુ ગયા, હું એમને મળી ખમ ઉભો છું, મારે પરમાણુ ના આવાગમન સાથે કઈ લેવા દેવા નથી. જાઓ અવધસ્પ્રષ્ટ આત્મા જેને અનુભવ્યો છે તે મહત્પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. મહાપુરુષોની ભક્તિ જ કરી છે હા એમને, અને સ્વરૂપનો મહિમા કરતા ગયા છે અને મહાપુરુષની ભક્તિ કરતા ગયા છે. હવે સ્વરૂપની વાત લે છે કે જે અચિંત્ય દ્રવ્યની બહુ ભક્તિ કરી છે. પોતે પુરુષાર્થ મંત છે તો એ તો આ ભાવનામાં પુરુષાર્થ મહા જ્ઞાનીઓને મોક્ષ માર્ગીને તો હોય જ છે. નજર ઊંચે છે ને, એમની નજર છે એ ઊંચી દશાવાળા ઉપર છે, એટલે ભાવના ભાવે છે. આવો હું ક્યારે થયું, આ દશા આવી આગળ ક્યારે વધે, આવી અપૂર્વ દશા ક્યારે થઈ જાય, થવાની છે ખાતરી છે, પણ શીઘ્ર થાય એવી ભાવનામાં એક વાત પડી છે. હું ચોથું ગુણસ્થાન હોય તો એમ કે ઉપયોગ બહાર નીકળ્યો કે જમનો દૂધ સમજી લ્યો. શું વિકલ્પ શાસ્ત્રમાં જાય, દેવગુરુ પ્રત્યે જાય તો કે મને મારા ઉપયોગમાં સ્વરૂપમાં ઉપયોગનું અનુસંધાન કરવું છે, એના પુરુષાર્થમાં હું લાગેલો છું, એમાં અંતરાય ઊભી થાય છે. અંતરાય કે છે એને, વિકલ્પને અંતરાય કે છે. એવું છે, એવી કોઈ સ્થિતિ એવી છે, પુરુષાર્થની સ્થિતિ કોઈ એવી જ હોય છે. મોક્ષ માર્ગી ધર્માત્માઓના પુરુષાર્થની સ્થિતિ બતાવી છે. આમ સીધો પુરુષાર્થ ન બતાવી શકાય તો લાક્ષણિક ઢબથી બતાવ્યો છે, લાક્ષણિક પદ્ધતિથી બતાવ્યો છે પુરુષાર્થને. જે અચિંત દ્રવ્યને શુદ્ધ ચીતે સ્વરૂપ કાંતિ, કાંતિ એટલે તેજ, કાંતિ એટલે તેજ, જે અચિંત દ્રવ્ય છે જેને ચિંતવનમાં લઈ ન શકાય, અનુભવમાં લઈ શકાય પણ ચિંતવન મનનમાં એ ન આવી શકે, મનની મર્યાદામાં એ આવતું નથી. એવું જે અચિંત અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચેતી સ્વરૂપ જે કાંતિ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એનું તેજ છે, તે પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે. એ જ્યારે પ્રગટે છે ત્યારે એ દશા પણ કોઈ અચિંત્ય દશા થાય છે. તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. જે તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે, એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશો શું તેના તેનો અપાર અપાર ઉપકાર છે. શું કહે છે, જેણે આવી અચિંત્ય દશા પ્રગટ કરી અને એ અચિંત્ય દશા પ્રગટ કરીને એમ કહ્યું કે તારું સ્વરૂપ આવું છે, જેવું સ્વરૂપ મેં અનુભવ્યું એમ કહીને એમ કહે છે કે તારું સ્વરૂપ આવું છે, એવું પરમ કૃપાળુ સત્પુરુષો એ અનંત કરુણાથી જેને એ પ્રકાશ્યું તેનો કોઈ ઉપકારનો પાર નથી. એવું પ્રકાશનારના ઉપકારનો પાર નથી એમ કહે છે. ઠીક, સ્વરૂપમાં લીન થાય ધ્યાનમાં ત્યારે તો મૌન ભજે છે. એ મૌનમાં મુનિ દશામાં અંતર્ભૂત રહે તો કેવી થઈ જાય, અને મુનિદાની નીચે બહાર નીકળવું અનિવાર્ય છે, નીકળી જ જાય, રહી શકે જ નહીં. ત્યારે એ શું કરે છે કે જે અચિંત્ય દ્રવ્યનો અનુભવ કર્યો એને પ્રકાશે છે, એના સામર્થ્યને પ્રકાશે છે, એના તેજને પ્રકાશે છે, અને એમ કહે છે કે એ આત્માનું નિજ સ્વરૂપ છે. મારું એ નિજ સ્વરૂપ છે, તમારું પણ એવું જ નિજ સ્વરૂપ છે, એવું પ્રકાશે છે, વિતરાગ ભાવે પ્રકાશે છે. અભિપ્રાય જોઈએ તો વિતરાગ કરવાનો અભિપ્રાય નથી, એ તો નીકળી ગયા પરાણે અનિવાર્યપણે વિતરાગ ભાવે પ્રકાશે છે. તો કે એ પ્રકાશ શું એનો ઉપકાર અમાપ છે, એનો એનો ઉપકાર છે, એ અપાર છે, એના ઉપકારનો પાર ગણી શકાય નહીં. કેમ, આ કોઈ ઉપમા અને કોઈ અતિશયોક્તિ ઠપકારી દેવી છે એવું નથી. એ પ્રકાશના જે કોઈ જીવને આત્મહિત અને આત્માનું આત્માનું અનુસંધાન થાય છે એનું હિત કેટલું થાય, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત પાર ક્યાં આવ્યો, એનો કેટલું હિત થયું કે અપાર હિત થયું. અપાર હિતમાં જે નિમિત્ત થયો એને અપાર ઉપકારી કહેવામાં આવે છે. હા, અનંત ઉપકારી કહેવાય, પણ એ પછી રૂઢિગત થઈ જવું જોઈએ. કહેતા એ વખતે એ પ્રકારના ભાવનો આવિર્ભાવ થવો જોઈએ, નહીતર શબ્દો ગોખાઈ ગયેલા પછી એમ નેમ મફતના ભાવમાં અનંત શબ્દ થઈ જશે. શું અનંત શબ્દની કોઈ પછી કિંમત રહેશે નહીં. કેવી વાતો કરે છે, સ્વરૂપનો મહિમા કરતા કરતા સત્પુરુષોનો પણ ઉપકાર ગાતા, સ્વરૂપનો મહિમા કરતા જાય છે અને સત્પુરુષનો ઉપકાર ગાતા જાય છે. કેમ કે એ વાત નક્કી છે કે આ આત્માએ અનંતકાળમાં ઘણા ફાંફા મેળ્યા છતાં પોતાના સ્વરૂપને જોઈ શક્યો નથી, સ્વરૂપના દર્શન કરી શક્યો નથી. કોઈ સ્વરૂપના અનુભવી પુરુષોએ એ સ્વરૂપનો પ્રકાશ કર્યો છે પોતાની વાણીમાં, પ્રકાશ શું છે એ સ્વરૂપ શું, અને એ પ્રકાશતા કોઈ ભવ્ય જીવને આસન ભવ્ય જીવને પાત્ર જીવને એનું અનુસંધાન થયું છે. પોતે જ લખે છે ને, હે કુંદકુંદાદી આચાર્યો આપના વચનામૃત આ પામરને, પોતાને પામર ગણાવ્યા છે, આ પામરને સ્વરૂપ અનુસંધાન વિશે નિમિત્તભૂત થયા છે, તે અર્થે આપને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. છે પ્રકાશા છે મહાપુરુષોએ સ્વરૂપને પ્રકાશ્યું છે પોતાના વચનોમાં, અને એવા કોઈ ઉત્કૃષ્ટ પાત્ર જીવને તે અનુસ્વરૂપ અનુસંધાનમાં નિમિત્ત થાય છે. એમને ઉપકાર થયો છે, સમયસાર નો જ ઉપકાર થયો છે. શ્રીમદજી ને પણ સમયસાર નો જ ઉપકાર થયો છે, એમ ગુરુદેવશ્રી ને સમયસાર ઉપકારી છે, એમને પણ બંને સંસ્કાર લઈને આવેલા છે. કૃપાળુ દેવ તો આરાધના ને પણ પામેલા છે, ભૂતકાળમાં તો આત્મદશા ને પામેલા છે. ફરીને ભેદ જ્ઞાન નો વિષય લે છે કે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ જાણે શ્વેત થઈ જાય છે. જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશે છે ત્યારે તેના કિરણના તેજથી કિરણની કાંતિ, એના કિરણોના તેજથી, તેજના પ્રભાવથી જાણે કે એક સફેદ ચાદર પૃથ્વી ઉપર પાથરી દીધી હોય. શું એવી ભૂમિ શ્વેત થઈ જાય છે, બધું ઉજળું ઉજળું લાગે છે. પૂર્ણચંદ્રના અજવાળામાં બધું ઉજળું ઉજળું લાગે છે. પણ કાંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, છતાં પણ એ ચંદ્રનો પ્રકાશ કે ચંદ્ર ભૂમિરૂપ થયો નથી. એ ચંદ્રનું તેજ ભૂમિ સાથે ચોંટી ગયું છે એમ છે નહીં. ભૂમિ ઉજળી થઈ તો પણ તેજ તેજ છે ને ભૂમિ તે ભૂમિ છે, ભિન્ન ભિન્ન છે એમ કેવું છે. ભલે આમ જુદું પાડવું મુશ્કેલ પડે ફિઝિકલી, પણ જ્ઞાનમાં એને જુદું જોઈ શકાય છે. ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા, આખા વિશ્વનો જેને પ્રતિબિંબ જીલતો, આખા વિશ્વની હૈયાતીને પ્રગટ કરતો જાહેર કરતો એવો આત્મા કે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. પોતાના મર્યાદામાં રહે છે, પોતાના દ્રવક્ષેત્ર કાળ ભાવની મર્યાદાની બહાર જતો નથી, તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. ભલે આખા વિશ્વને જાણતો હોય તો પણ વિશ્વરૂપ બિલકુલ થતો નથી, ભિન્ન રહી જાય છે, ભિન્ન રહીને જાણે છે. તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. એ તો સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે, પોતાના સ્વરૂપમાં જ રહે છે. આખું જગતમાં તો અનંત જળ પરમાણુઓ છે, અથવા બીજા પાંચ દ્રવ્યો છે, બધા પણ જળ જ છે, એક આત્મા સિવાય બધા જળ છે. પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે, એ કાંઈ જે જ્ઞાકાર જ્ઞાન થતા જે અભેદતા થઈ જાય છે એ જ જીવની ભ્રાંતિ છે. જીવ તો સદા ચૈતન્ય સ્વરૂપ રહે છે, પણ સ્વપર પ્રકાશકપણાને લીધે જ્ઞાન જે જ્ઞાકાર થાય છે, જ્ઞાન જ્ઞાકાર થાય છે એટલે જ્ઞાન જ્ઞેય રૂપે થતું નથી. જ્ઞાન તો જ્ઞાન જ રહે છે, પણ જ્ઞાન જે જ્ઞાકાર થાય છે ત્યારે તે જીવ જ્ઞેય પદાર્થોમાં એકત્વપણાના ભાવનો અનુભવ કરે છે. એ અવાસ્તવિક કાલ્પનિક અને ભ્રાંતિ છે, કેમ કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અથવા ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા કોઈ પણ બીજા પદાર્થની સાથે સંબંધપણાને પામી શકે નહીં, એને કોઈ સંબંધ થઈ શકે નહીં, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી કે ભાવથી. જ્યારે જ્ઞાકાર છે ત્યારે જ્ઞાનાકાર પણ છોડીને જ્ઞાકાર થયો છે એવું બન્યું નથી, અને એ જ્ઞાકારોમાં અનેક ભેદ પ્રભેદો જ્ઞાનમાં ઉત્પન્ન થતા હોવા છતાં, સમયસારમાં બહુ સુંદર એ વાત લીધી છે કે અનેક ભેદો જ્ઞાનમાં ઉત્પન્ન થતા હોવા છતાં કોઈ પણ ભેદથી જ્ઞાન ભેદાતું નથી. જ્ઞાકારોના ભેદથી તો જ્ઞાન ભેદાતું નથી, અભેદ જ્ઞાનાકાર રહે છે, પણ મતિશ્રુત અવધિ મનોપ્રય અને કેવળ એવા જ્ઞાનના ભેદોથી પણ એ જ્ઞાન ભેદાતું નથી. ક્યાં સુધી વાત લીધી છે ત્યાં તો જ્ઞાન તો જ્ઞાન જ છે. મતિ જ્ઞાન કેવું, શ્રુત જ્ઞાન કેવું,
એ આવરણ ને જ્ઞાન ની પર્યાય ઉપર આવરણ ના નિમિત્ત ને દર્શાવનારી વાત છે. જ્ઞાન ના આવરણ અને આવરણ ના નિમિત્ત ને દર્શાવનારી વાત છે. છતાં જ્ઞાન જ્ઞાન જ રહે છે. જ્ઞાન ક્યારે જ્ઞાન મટીને બીજું કઈ થતું નથી. ત્યારે જેની દ્રષ્ટિ અભેદ ઉપર છે એ એમ જોવે છે, એટલે ત્યાં સમય સારે એમ કે છે કે મતે શ્રુત અવધુ મન પર્યાય કેવળ આદિ જે જ્ઞાન ના ભેદો છે તે જ્ઞાન ના ભેદો જ્ઞાન ના ભેદો ને પ્રકાશતા નથી, પણ એક અભેદ જ્ઞાન ને અભિનંદે છે. અભિનંદન શબ્દ વાપર્યો છે, તે એક અભેદ જ્ઞાન ને અભિનંદે છે. એટલે કે ભેદ ને જાણતા તને એનું સાપેક્ષ એવું જે અભેદ પણ એનું લક્ષ થવું જોઈએ. લક્ષ કરવા યોગ્ય તો એ છે, ભેદ કઈ લક્ષ કરવા યોગ્ય નથી જણાય બીજી વાત છે, પણ ભેદ ઉપરથી અભેદ નું લક્ષ થવું જોઈએ. જો ભેદો નું જ્ઞાન થતા અભેદ નું જ્ઞાન ન થાય તો એ ભેદોના જ્ઞાનના ચક્રાવે ચડીને ગૂંથું ખાધા વગર રહેશે નહીં, એવી ગડબડ ઉભી થશે. નવી ગડબડ સમજણની ગડબડ નવી ઉભી થશે. કેમ કે ભેદ પ્રભેદો તો અનેક પ્રકારના અનંત પ્રકારના છે. બીજું આ ઉપદેશ બોધના કાલે આપણે ચર્ચામાં લીધી તે વાત, ઉપદેશ બોધના અનેક વચનો ભેદ પ્રભેદો, સિદ્ધાંત બોધના અનેક ભેદ પ્રભેદો અને અનેક વાતો છે શાસ્ત્રોમાં. તો સૌ બ્રહ્માંડની વાતો શાસ્ત્રમાં કરી છે કર્ણાનુયોગમાં. તો કે એક અભેદને વળગીને વાત છે, કરનારે પણ અભેદને વળગીને કરી છે. તારે પણ અભેદને વળગીને સાંભળવું હોય તો સાંભળજે, નહીતર ભૂલો પડી જઈશ એમ છે. પછી ભલે ઓછું જણાય એનો વાંધો નથી. અભેદને વળગતા અભેદનો અનુભવ થતા કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થઈ ગઈ તને, કેવળ જ્ઞાન આગળ જતા ઉત્પન્ન થશે. હવે તારે ભેદ પ્રભેદનો લોભ રાખવાની જરૂર નથી, છોડી દે એ લોભને. અને જ્ઞાનીને ભેદ પ્રભેદનો લોભ હતો નથી. એટલે વિશેષ જાણવાની અપેક્ષા બંધ થાવ એમ કે છે. ભેદોના વિશેષ જાણપણાની અપેક્ષા બંધ થાવ. અને કહેનાર એમ પણ કહે છે કે અલમ અલંગમતી જલ્પે ન વિકલ્પે ન, મારા જલ્પ અને વિકલ્પ પણ બંધ થઈ જા. બધાનું પ્રયોજન, ભેદોનું પ્રયોજન ભેદને પ્રકાશવાનું નથી, પણ તે ભેદના માધ્યમ દ્વારા પણ અભેદને પ્રકાશવાનું જ પ્રયોજન છે એમનું. શું કહે છે કે સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. છતાં વિશ્વમાં જે અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. વિશ્વમાં પછી ભલે જેટલા પ્રારબ્ધને હોય એટલા સંયોગોમાં અભેદતા માને. શું? આ શરીર મારું, આ કુટુંબ મારું, ફલાણું આટલું ઘર મારું, આ મારું, આ મારું, આ ભલે એક પૂતગળ પરમાણુમાં પણ અભેદતા માને તે આખા વિશ્વમાં અભેદતા માને છે અભિપ્રાયની દ્રષ્ટિએ. તો એમ છે કે આખા વિશ્વમાં એ અભિતા માને છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, આકાશ સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ આકાશ દ્રવ્યમાં વિશ્વનો પ્રવેશ નથી. શું? જ્યાં વિશ્વ છે ત્યાં આકાશ છે, આકાશ છે ત્યાં વિશ્વ છે. સંયોગ અપેક્ષાએ, નિમિત્ત અપેક્ષાએ એકબીજાની જગ્યાએ એકબીજા છે. ઉપાદાનની અપેક્ષાએ કોઈની જગ્યાએ કોઈ નથી. શું કહે છે? જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે. એટલે કોઈ પણ ભાવો કે દ્રવ્યો આકાશમાં વસ્યા જ નથી. શું? એની વાસનાથી આકાશ રહે છે. આકાશ આકાશ જ નિર્મળપણે રહે છે. શું?
તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષો એ જો અહીંયા સમ્યક દ્રષ્ટિ શબ્દ વાપરે છે, તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષો એ પ્રત્યક્ષ, કેવો પ્રત્યક્ષ આત્મા દીઠો છે, કેવો પ્રત્યક્ષ દીઠો છે, સર્વદ્રવ્યથી ભિન્ન સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે, એવો પ્રત્યક્ષ દીઠો છે. પ્રત્યક્ષ દીઠો હોવાથી એમને એમાં ભ્રાંતિ થતી નથી. નહીતર તો આશ્ચર્ય થાય એવું છે કે આ પીડા થાય છે, શરીરમાં વેદનાની પીડા છે અને એની સાથે આ આત્મા અભેદતા ભાવમાં લઈને દુઃખનો અનુભવ પીડાનો અનુભવ કરે છે કે નહીં, પણ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ એ વેદનાની દશાને શરીરની પર્યાય જાણી છે, ચૈતન્યજીની પર્યાયમાં એનો અભાવ અનુભવ કર્યો છે, સદભાવ અનુભવ નથી કર્યો પણ અભાવ અનુભવ કર્યો છે. પીડા કેટલી છે એનું પ્રતિબિંબ આવે છે જ્ઞાનમાં, પણ એનો વેદન કે અનુભવન આવતો નથી, એને ચેતતો નથી. એવો પ્રત્યક્ષ આત્મા, એવો પ્રત્યક્ષ અનુભવ વર્તતો હોવાથી તે પીડાને અનુભવતા નથી એમ કહેવામાં આવે છે. તે સત્ય છે, કેમ કે પીડાનો ખરેખર એમને અનુભવ નથી. પીડાનું જ્ઞાન થાય પણ અનુભવ ન થાય. જ્ઞાન થઈ શકે કેટલી છે, થોડી છે, વધારે છે, એનો ખ્યાલ આવે છે, પણ મારામાં નથી એમ જ્ઞાન થાય છે. કેવું જ્ઞાન થાય છે? આ વેદના શરીરમાં છે ને આત્મામાં નથી. આમ છે, આત્મા વ્યાપ વ્યાપકપણે માત્ર પોતાના જ્ઞાન વેદનમાં રહેલો ચૈતન્ય પદાર્થ છે અને એ જ વખતે વેદનામાં નહીં વેદતો વેદાતો એવો, વેદનામાં નહીં જાતો, નહીં પ્રવેશતો, નહીં સ્પર્શતો અને ભિન્ન રહેતો વેદનાથી એવો પ્રત્યક્ષ જોવામાં આવે છે. આ ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ શબ્દ વાપર્યા છે. આ મુનિ દશાની વાત નથી લીધી, શું તો પ્રયોગ ત્યાંથી શરૂ કરેલા છે. વેદનાના વખતે પ્રયોગ ચાલેલા છે તો એ ભેદ જ્ઞાનના પ્રયોગથી સિદ્ધિ શું? કે ભિન્નપણે રહીને અનુભવ થયો એની સિદ્ધિ છે. પ્રયત્નના કાળમાં તો વેદનાથી ભિન્ન પડીને પ્રયોગો જે કરેલા છે એ પ્રયોગોની સિદ્ધિથી ભિન્ન પડેલો છે, એટલે એમાં કોઈ નવી વાત એને નથી. એ સાધ્ય છે, પ્રેક્ટિસથી સાધ્ય થયેલી દશા છે, નિષ્પન્ન થયેલી દશા છે. તો એટલે એમણે તો જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી એમ સર્વભાવની વાસના રહીત જેમ આકાશ છે, એમ સર્વ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રહિત જ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ આત્માને પ્રત્યક્ષ દીઠો છે. એવો પ્રત્યક્ષ ચૈતન્ય ગોળો જુદો ભિન્ને ભિન્ન દેવમાં રહેલો આત્મા ચૈતન્ય ચોસલું જુદું પડીને પરિણમન કરે છે, ચોસલું જુદું પડીને પરિણમન કરે છે, એ દેહની પીડા સાથે સંબંધ પામતો નથી. એવું ભિન્નપણું એ ભેદ જ્ઞાન છે, એને ભેદ જ્ઞાન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. હવે એક વચન કહે છે એમાં આત્મભાવના ભાવી છે કે જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય એમ કહે છે. શું? જેની ઉત્પત્તિ આ શાશ્વત આત્માની ભાવના છે, કોઈ પણ આત્માએ ભય પામવાની જરૂર નથી કે મને ક્યારે કાંઈક થશે તો, કે તારા ચૈતન્ય ગઢની કાંકરી ખરે એમ નથી. કેવો કેવો કિલ્લો છે, બીજા તો તોપના ગોળા વાગે તો ક્યાંક ગાબડું પડે, કઈક ફલાણું થાય, ઢીંકણું થાય, અહીંયા તો કે છે કે અભેદ કિલ્લો છે. કેવો? અભેદ કિલ્લો છે. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 14 બ્રહ્માંડ વજ્રપાત થી ખળભળી ઉઠે તો પણ આત્માના ચૈતન્ય ગઢની કાંકરી ખરે એવો નથી. આવો શાશ્વત પદાર્થ છે, અવ્યાબાદ અને શાશ્વત પદાર્થ છે, કોઈ બી કોઈ થી ઉત્પન્ન થયો નથી, કોઈ બી કોઈ થી નાશ થવાનો નથી, એમ કરીને એ સ્વરૂપની ભાવના એક વચનમાં ભાવી છે. વિશેષ મહેશ પત્ર બાકી.